રાજચંદ્ર વચનામૃત આંક 375 મુંબઈ વૈશાખ 1948 જિનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તો તે જિનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. પરમ ઉપકારી પૂજ્ય પ્રભુશ્રી ઉપરનો આ પત્ર છે. પ્રભુશ્રીએ શાસ્ત્ર વાંચન માટે જ્યારે કંઈ એમને કોઈ ગ્રંથ વાંચવો હોય તો પરમ કૃપાળુ દેવની આજ્ઞા મંગાવતા. સૂત્ર કૃતાંગ નામનું એક શાસ્ત્ર એમને વાંચવું છે એટલે એમને આજ્ઞા મંગાવી છે. એના પ્રત્યુત્તરમાં આ પત્ર પરમ કૃપાળુ દેવે પૂજ્ય મુનિશ્રી ઉપર લખ્યો છે. એક 3 લીટીની અંદર 4 લીટીની અંદર આગમ એટલે શું અને આગમ વાંચના શા માટે, આપણને આગમનો અભિનિવેશ આવી જાય છે પણ આગમનો આશય પકડાતો નથી. અભિનિવેશ એ એક વાત છે અને આશય પકડવો એ બીજી વાત છે. કૃપાળુદેવ લખે છે, જિનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. જિનાગમનું ઓળખાણ, આ જિનાગમ શું છે? ઉપશમ સ્વરૂપ છે. એમાં કેવળ એનું જે સ્વરૂપ છે, ઉપશમ 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 એટલે સર્વભાવથી વિરામ પામવું. તે આ જીવનો પોતાનો જે સ્વભાવ છે, પારિણામિક ભાવ છે, એ સિવાયના અન્ય જે કંઈ ભાવ છે, સંસારના સંયોગોને કારણે, સંબંધને કારણે જે ભાવ છે, પર પદાર્થ પ્રત્યે, પર વસ્તુ પ્રત્યે, એ બધા ભાવોનું શમી જવું. જીવ તો અત્યારે પરભાવમાં જ આખું જીવન એનું વહ્યું જાય છે. હવે એનું જ્યાં સુધી ઉપશમન ન થાય ત્યાં સુધી પોતે પોતામાં ઠરતો નથી. અહીંયા વાત છે સ્વયંનું સ્વયંમાં ઠરવું, પોતે પોતામાં સમાઈ જવું. સમજ્યા તે સમાયા, સમાવાની વાત છે. આખો જિનાગમનો જે ઉદ્દેશ છે એ ઉપશમ સ્વરૂપ છે. જુઓ ભાઈ, અહીંયા ઉપશમ સિવાય બીજી કોઈ વાત નથી. જિનાગમ વાંચી અને ઉપશમની બદલે કોઈ આગ્રહમાં ખેંચાય તો કસાય ભાવમાં ખેંચાય ને, મતાગ્રહમાં ખેંચાય, કદાગ્રહમાં ખેંચાય, અને એને કારણે એક કોઈ અભિનિવેશ જ્યારે આવે ત્યારે તો આ જિનાગમ તો ઉપશમ સ્વરૂપ છે. જિનાગમનો તો વાંચીને જીવ ઉપશમ થવો જોઈએ, શાંત થવો જોઈએ. એની બદલે કોઈ ઉભરાય તો, કોઈ ઉકળે તો. ઓળખાણ, જિનાગમ ઉપશમ સ્વરૂપ છે. ભાઈ, શાસ્ત્રની વાતો તો એટલા માટે લખી છે અને એમાં એવી વાતો લખી છે કે જેનું પરિણામ ઉપશમ થવું જોઈએ. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. કારણ કે આ જિનાગમ એ કયા પુરુષોએ ઉપદેશ્યા છે, કોણે પ્રરૂપણા એની કરી છે, કોણે લખ્યા છે? તો ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ, જે સંસારના સર્વભાવથી વયાવૃત થયા અને પોતે પોતામાં સમાયા, પોતે પોતામાં સ્થિર થયા. હમણાં આપણે ગાયું ને કે પ્રભુ તારા જેવી સ્થિરતા અમને આપશે. એ સ્થિરતા પ્રભુની સ્થિરતા કેવી છે? સ્વરૂપમાં સ્થિરતા છે, સ્વભાવમાં સ્થિરતા છે, જગતના જીવોની સ્થિરતા શેમાં છે? સંયોગમાં સ્થિરતા છે. સારો સંયોગ આપે તો કે પ્રભુ આ જ રહેવા દેજે, હવે હખડખડ કંઈ કરતો નહીં, કેમ કે મને આ ફાવી ગયો છે. અનુકૂળતામાં સ્થિરતા એ જગતના જીવોની આટલી જ મતી ચાલે છે. સેજ પણ પ્રતિકૂળતા આવે તો એને અસ્થિરતા આવતા વાર લાગતી નથી. આપણી સ્થિરતાનો આધાર સ્વભાવ નથી, સંયોગ છે. અને સંયોગ હર હંમેશ બદલે છે, પરિવર્તનશીલ, એનું નામ જ સંયોગ. અને સ્વભાવ છે એ ત્રિકાળ છે, સનાતન છે, શાશ્વત છે. સ્વભાવમાં જેને સ્થિરતા પ્રાપ્ત કરી છે એ ચડ વિચડ થતો નથી. આવી સ્થિરતા એને પછી કોઈ પણ પ્રકારના બાહ્ય આપત્તિ આવે, પ્રતિકૂળતા આવે, તો પણ એની સ્થિરતામાં ચલિતપણું આવતું નથી. આત્મસ્થિરતા ત્રણ સંક્ષેપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિષહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પરિષ આવે કે ઉપસર્ગ આવે તો પણ સ્થિરતાનો અંત ન આવે. એ સ્થિરતા સ્વભાવ સાથે સંલગ્ન કે સંયોગ સાથે સંલગ્ન? આ સ્વભાવ પ્રાપ્ત કરવો, આ ઉપશમ થવું, સર્વભાવથી વિરામ પામવું. તે જીવનમાં સ્થિરતા જોઈએ આપણને, પણ સ્થિરતાનું સ્વરૂપ શું, સ્થિરતા કેવી રીતે આવે એ સમજવા માટે અહીંયા કૃપાળુદેવ કહે છે કે ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ કેવી સ્થિરતા હશે. સંગમના 6-6 માસના પ્રાણાંત ઘોર ઉપસર્ગ ચાલે, ગોવાળોની કાષ્ટ સલાકાનો મહાભયંકર ઉપસર્ગ ચાલે, પગનો ચૂલો બનાવીને ખીર બનાવવાનો ઉપસર્ગ ચાલે, તો પણ પ્રભુની સ્થિરતામાં ક્યાંય આંચ આવતી નથી. આવી સ્થિરતા, આ સ્થિરતા છે એ આત્મ સ્વભાવની સ્થિરતા છે. શરીર આધારિત સ્થિરતા હોય તો અટકે નહીં. ગમે એવું એ બેઠો હોય અને એક મચ્છર આવે તો બસ છે, વાત પૂરી થઈ ગઈ. એક માખી આવે તો પણ વાત પૂરી. શરીર આધારિત સ્થિરતા છે, સ્વભાવ આધારિત સ્થિરતા નથી. ઉપશમ આવ્યા વિના આવી આત્મસ્થિરતા પ્રાપ્ત થાય નહીં. અને ઉપશમ એ આગમનો ઉદ્દેશ છે, આગમનો આશય છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. કોણે? ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ સ્વયં ઉપશમને પામ્યા અને પછી ઉપશમ સ્વરૂપ એવા આગમને એણે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તો એ ઉપદેશ ક્યારે આપ્યો? જેનો ઉપદેશ આપવો છે તે મય થઈને. બહુ સમજવા જેવી હકીકત છે. કૃપાળુદેવે આત્માના જીવના લક્ષણની અંદર સૌભાગભાઈ અર્થ પૂછે છે ત્યારે એને જવાબ આપે છે. ત્યાર પહેલા કહે છે કે જે તીર્થંકર આત્મસ્થપણે થઈને, પેલા શું થયા? આત્મસ્થપણે થયા. પછી તે આત્મા જે પ્રકારે વક્તવ્યપણે કહી શકાય તે આત્મા કયો? તે તીર્થંકરને અમારા નમસ્કાર. મુમુક્ષુએ નિશ્ચય કરવો ઘટે કે આ આત્મા આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય તેમ નથી. એમ સ્થિરતા, સ્વભાવની સ્થિરતા, આવા સ્વભાવની સ્થિરતા પ્રાપ્ત કરેલ પુરુષના બોધ વગર, પુરુષના આશ્રય વગર શક્ય નથી. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. એણે તો ઉપશમ માટે આગમ કીધા છે. હવે તમારે ઝઘડા કરવા હોય, તર્ક કુતર્ક કરવા હોય, વાદ વિવાદ કરવા હોય, વિતંડાવાદ કરવો હોય તો જીવ જાણે, પણ ઉપદેશ કરનાર પુરુષોએ તો એનો એક જ હેતુ છે, ઉપશમ. હે જીવ, તું શાંત થા. જીવ તું શાંત થા, ઉપશમને પ્રાપ્ત કર, સર્વભાવથી વિરામ પામ, વિરામ પામ, વિરામ પામ. કેવો જ્ઞાનીનો બોધ છે, એક એક શબ્દની અંદર વિરામ પામ, નિર્વેદ. હે જીવ, હવે બહુ થયું, થોભ બહુ થયું. આવી પ્રકારનો અંતરમાંથી જે નાદ નીકળે, અંદરથી એક પોકાર, એક ફોર્સ જેને કહીએ, અંદરમાંથી કે બસ હવે અટક, ધસ ફાર નો ફર્ધર. સંસારની યાત્રા બહુ કરી, પરિભ્રમણ બહુ કર્યા, જન્મ મરણ ઘણા કર્યા, અનેક પર્યાયો ધારણ કરી, અનેક દેહ ધારણ કર્યા, જગતના લૌકિક સુખો અનેક પ્રકારના ભોગવ્યા, કોઈ બાકી રહ્યું નથી. આ ચક્રાવાની અંદર એક પણ પૂદગઢ પરમાણુનું સુખ આ જીવે ન ભોગવ્યું હોય એવી અવસ્થા છે નહીં. એટલે જ્ઞાની કે છે, હવે તો બધું એઠું છે, હવે તો તું જે ભોગવશ ઇટ ઇઝ નથિંગ બટ ધ રિપીટેશન. સકળ જગત તે ઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. આ જ્ઞાનથી આટલી વસ્તુ સમજી ગયો કે હવે જગત એઠ છે, ભોગવાઈ અબધો ભોગવાઈ ગયો છે. હમણાં પરીક્ષાઓ ચાલતી હતી, 12મા ધોરણના છોકરાને પૂછ્યું તો હવે શું વાંચવું, બધું જ વંચાઈ ગયું છે એટલે હવે વાંચવામાં રસ રહેતો નથી, કંટાળી ગયા છે, હવે તો પરીક્ષા પૂરી થાય તો. આવું સંસાર બાબતમાં ખરું આપણું? 12મા ધોરણના છોકરાને પરીક્ષાના 2 દિવસ પહેલા એની જે મનસ્થિતિ, એના અભ્યાસક્રમ વિશેની જે છે કે બહુ કર્યું હવે તો, 12 મહિના થયા, 2 વર્ષ થયા, ક્લાસમાં ઈ, ઘરે ઈ, માસ્ટર આગળ ઈ, ટેસ્ટ પેપરમાં ઈ, અપેક્ષિતમાં ઈ, હવે થાકી ગયા ભાઈ, હવે તો પૂરું થાય તો છૂટીએ. આવું સંસાર બાબતમાં ખરું કે બહુ ભોગવું? બધી જ ગતિમાં જીવ્યા, બધી જ જગ્યાએ અમે એના સુખ ભોગ ઉપભોગ અમન ચમન બધું કરી લીધું ભાઈ, હવે તો હે પ્રભુ આ સંસારનો છેડો. ખંભાતરા મુમુક્ષુને કૃપાળુ દેવે જેમ કહ્યું તેમ અનાદિના પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે. અંતરમાંથી આ આ ઉપશમનો આ ચિહ્ન છે કે અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે. બસ પ્રભુ, બીજું તો હું કાંઈ સમજતો નથી, પણ હું સંસાર ન જોઈએ એટલું તો સમજું છું. સંસાર અનિત્ય છે, સંસાર અશરણ છે, સંસાર અસાર છે, સંસાર અશુચિમય છે. આ સંસારમાં સુખ નથી, આવો નિર્ણય તો મારો થઈ ગયો છે, હવે મોક્ષ જોશું પછી. આ ઉપશમ, સર્વભાવથી વિરામ પામવું, તે ઉપશમ, તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. બહુ લક્ષમાં લેવા જેવું છે. જીવ વ્યવહારને ધર્મમાં ઘુસાડે છે, અનાદિથી એને કુસંસ્કાર વ્યવહારના છે, સંસારના છે, એટલે એ પરમાર્થ માર્ગની અંદર જે ગુણની આરાધના કરે છે એ ગુણનો ઉપયોગ એને ક્યાં કરવો છે? વ્યવહાર. ઉપશમ, એ ઉપશમ એને ક્યાં વટાવી ખાવો છે? તું શાંત રહી જાવ, કાંઈ બોલીશમાં ઉપશમ રાખજે, આપણે એની પટકી પાડી નાખશું, આપણે સોદો કરી નાખશું, આપણે એને સમજાવી લેશું, આપણે આમ કરી લેશું. એ પછી જરાક તમે શાંત રહેશો ને તો બધું હરખું થઈ જશે, બધું હરખું ઉતરશે, પાર પડી જશે. અને તમે જે ધારો છો એ જ હું કરાવી દઈશ. આ ચાલાક એવો પાછો વચમાં આવો દોડડાયો કોકો છે. આ ઉપશમ જ્ઞાની કે છે, અમે જે ઉપશમની વાત કરી છે સર્વભાવથી વિરામ પામ, એ તો ઉપશમ આત્માર્થે છે, કોઈને છેતરવા માટે નથી, પ્રપંચ માટે નથી, દંભ માટે નથી, આડંબર માટે નથી, વ્યવહારિક પ્રયોજન માટે નથી, સંસારના પરિભ્રમણ માટે નથી, સંસારના અનુબંધ માટે નથી. આ ઉપશમ તો સ્વયંનું સ્વયંમાં ઠરવા માટે છે. તે ઉપશમ આત્માર્થે છે. શાસ્ત્રમાંથી જે બોધનું શ્રવણ થયું અને જે બોધનું પરિણમન થયું એમાં જીવ શાંત થવો જોઈએ, ગંભીર થવો જોઈએ, ઉચાચડો નહીં, ઉન્મત્ત નહીં. પછી મત્ત પ્રમત્ત ઉન્મત્ત થયો રે, પુનિત મહારાજ આ વાંચ્યું એણે તો આ તો ઉન્મત્ત થઈ ગયો. અહીંયા કહે છે કે એ અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. એક એક વાતને, જ્ઞાનીના એક એક શબ્દને બેસાડી દઈએ ને તો બધો શાસ્ત્ર છે જ. અહીંયા આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તો તે જિનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. આ પરમ જ્ઞાની પુરુષ આ એનો અભિપ્રાય આપે છે, કે છે કે આ ઉપશમનું આત્માર્થમાં જો આરાધન કરવામાં ન આવ્યું, આ ઉપશમથી જીવે આત્માર્થ ન સાધ્યો અને જન્મ જરા મરણ સાધ્યું તો, ભવની સાધના કરી તો કે છે તે જિનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. એમાં એને વાંધો નથી કહેવામાં, નિષ્ફળ સાહેબ જિનાગમનું વાંચન નિષ્ફળ, તો કે આ નિષ્ફળ. કારણ જિનાગમના વાંચનનું ફળ સંસાર ન હોઈ શકે. આનંદ ગંજી મહારાજે કીધું કે જે ક્રિયા કરી ચતુર્ગતિ સાધે ફળ અને કાંત લોચન અને દેખ. આવી ક્રિયા તો ઘણી કરી. દેવચંદ્રજી મહારાજે કીધું કે જીવન એક વિરાધ્યો, તે તો છ કાયના જીવની રક્ષા કીધી, પણ તારો સંસારનું પરિભ્રમણ તો ચાલુ જ રહ્યું, તો તારી આ દયા તને કાંઈ ઉપકારી થઈ નહીં. આનંદગંજીએ કહ્યું કે આવી કોઈ ક્રિયા તારી ગમે એટલી કરી, શુદ્ધ ક્રિયા, પણ એનાથી કંઈ પરમાર્થ સધાયો નહીં. તો જે પરમાર્થ સધાતો નથી, આત્માર્થે જો જિનાગમનું શ્રવણ ન થયું, આરાધન ન થયું, તો કે છે તે જિનાગમનું શ્રવણ અને વાંચન, શ્રવણ અને વાંચન બંને નિષ્ફળ રૂપ છે. અને આ વાત આજે અમે લખી છે, એ વાત આ લખવા પરતું નથી કીધી, એને પોતાના વિશેષ અનુભવની અનુભૂતિની મોર મારી કે આ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. આ અમારી વાત છે, એ કોઈ લખવા ખાતર નથી કે ના ના શાસ્ત્રનો આમ જ કરો તેમ કરો, એવો કોઈ ઉપરછલો ઉપદેશ નથી. આ તો અંતરમાંથી નીકળેલો પોકાર છે, આ જ્ઞાનીનો આર્થ પોકાર છે, હૃદયનો પોકાર છે, કે નહીં તો જિનાગમનું શ્રવણ અને વાંચન નિષ્ફળ છે. અને આ વાર્તા અમને તો નિસંદેહ, અમને કોઈ સંદેહ નથી, યથાર્થ છે. જિનાગમ ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ પુરુષોએ ઉપશમ અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તે ઉપશમ આત્માર્થે છે. આત્માર્થમાં જો તે ઉપશમનું આરાધન ન થયું તો તે જિનાગમનું શ્રવણ અને વાંચન નિષ્ફળ છે. આ વાર્તા અમને તો નિસંદેહપણે યથાર્થ લાગે છે. વાત બેસી જાય. શાસ્ત્રનું મહાત્મ્ય, શાસ્ત્ર આત્માના કલ્યાણ માટે છે એ સમજાય. જ્યાં સદગુરુ ન હોય ત્યાં પણ શાસ્ત્ર ભવપાર કરાવી દઈએ એ સમજાય, ભવનો અંત લાવી દઈએ એ સમજાય. યોગ ન હોય અને પાત્ર જીવ હોય પણ કરી મતાંતર ત્યાજ, અન્ય પ્રયોજન અર્થે નથી. શાસ્ત્ર તને મુક્તિ સુધી લઈ જશે, પણ અવડચંડાઈ કોની છે? વચમાં જીવની. શાસ્ત્ર અને જીવની વચમાં એનો પોતાનો આજે ભાવ છે મતાર્થનો, આત્માદિ અસ્તિત્વના દેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંત. આ એક અડધી લીટી છે ને, જે ચોથી લીટી એ એક જ નથી સમજાતી અથવા ફાવતી નથી, બાકી તો બધું બરોબર. આટલું ન ફાવે સાહેબ અમને, તમે બધું કયો એમાં તમારી ત્રણ વાર તમે 75% માન્ય કરીએ, પણ આ તમારી 25% ન કરીએ. અને તમે એમ કહો છો કે 25% જ રિઝલ્ટ છે, તારે 75 હોય તો એ ના પાસ. સાહેબ આવું ગણિત હોય, અમે તો 33% પાસ થનારા, અને તમે 75% તો ડિસ્ટિંકશન લઈને ફરનારા, તમે અમને નાપાસ કરો છો. પરમાર્થનું ગણિત જુદું છે, વ્યવહારનું ગણિત જુદું છે. ડેમોક્રેસી ઇઝ રન બાય ધ મેજોરિટી એન્ડ મેજોરિટી કન્સિસ્ટ ફૂલ્સ. શું કરવું પણ હવે આગળ. દુઃખની નિવૃત્તિ ને સર્વજીવ ઈચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. એટલે આ બીજું સૂત્ર. બીજું સૂત્રમાં કહ્યું જેમ જિનાગમ ઉપસમ અર્થે છે એમ દુઃખની નિવૃત્તિને સર્વજીવી છે. છે કોઈ અપવાદ દુઃખને ચાહનારો? તો કે ના. સંસારની અંદર એકેન્દ્રિયથી માંડી અને સંઘની પંચેન્દ્રિય સુધી, નરક ગતિના જીવોથી માંડીને દેવગતિના જીવ સુધી, 14 રાજલોકની અંદર અધોલોક, ઉર્ધ્વલોક અને મધ્યલોક, તીર્થ્ય તિરંત લોક, આ બધાની અંદર કોઈ પણ જગ્યાએ રહેલો જીવ કોઈ પણ પર્યાયમાં દુઃખની નિવૃત્તિને ઈચ્છે. શું કામ કે દરેક પર્યાયમાં દુઃખ છે? પછી એમ હમતતા નહીં કે આ કેમ વાત આવી કરી. સંસાર પરિભ્રમણની પરિસ્થિતિ, કૃપાળુ દેવે કહ્યું કે પ્રાય પ્રત્યેક જીવ અશાતા જ વેદે છે. ક્યારેક ક્યારેક એને સાતાનો ઉદય દેખાય છે, પણ અંતરદાહ તો બળતો જ હોય છે. તો ઇન્દ્રને પણ બળતો હોય છે, પણ એને ઓછો બળે છે, અને નરકવાળાને વધારે બળે છે. એટલે એ દેખાય છે કે અરે રે બિચારો કેટલો દુઃખી છે, પણ કોઈ ઇન્દ્રને પૂછવા ગયા કે તું કેટલો સુખી છો? તો એ કહે તીર્થંકર મહારાજ આગળ જયારે પોતાનો મુગટ ઉતારે છે ને, એ દુઃખી છે માટે ઉતારે છે. તીર્થંકરનો જન્મકલ્યાણક મહોત્સવ થાય છે ત્યારે કહે ઓહો જીવનનું એક ભાગ્ય જાગ્યું છે, એટલે એની અભિષેક કરવા, સેવા કરવા, દર્શન કરવા, વંદન કરવા દેવો દોડે છે. શું દુઃખ છે? આપણે તો બહુ સુખ હોય તો જાય મંદિરે દર્શન કરવા, આપણને શું વાંધો છે? શું ખોટ છે તો તારે મંદિરે જવું છે? એટલે કંઈક ખોટે તો જ મંદિરે જવું, તો આ ગણિત જ એવું છે. કેમ દર્શન કરવા? એટલે બેટા તું સવારના પરમાં આવ્યો કે આજે મારું પરીક્ષાનું પેપર છે, સમજાય? તું કોઈ દી દેખા નહીં, આખો દી જે રેસકોર્સ ઉપર ફરતો કે ક્લબની અંદર ભાટકતો, તને અમે દેરાસરના પગથિયો જોયો તો વિચારતો થયો કે આ છેલ બછેલો અહીંયા ક્યાંથી આવી ગયો. એટલે પૂછ્યું કે ભાઈ કેમ તું અત્યારના પરમાં? આજ મારું પેપર છે. કઈ સારું, સારું, બહુ સારું. આ જીવ દુઃખ વિના દેવને પણ યાદ કરવા તૈયાર નથી, અને દેવો તીર્થંકરના દર્શન માટે જવા નાખે છે. અપરંપાર સુખ છે, ભૌતિક રીતે ક્યાંય એને દુઃખ નથી, પણ અંતરદા બળે છે. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. આ સચોટ આ થિયરી કે દુઃખ જેનાથી જન્મ પામે છે, ભાઈ તું દુઃખની નિવૃત્તિને ઈચ્છે છે. અમે તને એનો ઉપાય કહીએ છીએ કે દુઃખ જેનાથી જન્મ પામે છે એવા દોષની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી દુઃખની નિવૃત્તિ નહીં થાય. કેમ કે દુઃખ દોષમાંથી ઉત્પન્ન થાય છે, દુઃખ દોષમાંથી ઉત્પન્ન થાય છે. હવે દોષની નિવૃત્તિ કરી નથી તો દુઃખની નિવૃત્તિ કેવી રીતે થાય? તો સાહેબ કયા દોષ છે, કયા દોષ છે? ચાલો દોષની નિવૃત્તિ કરીએ. દુઃખ ઇઝ અ રિઝલ્ટ, દુઃખ ઇઝ અ સિમ્પટમ્સ. દુઃખ તો એ દોષનું લક્ષણ છે, પરિપાક છે, પરિણામ છે, સિમ્પટમ્સ છે. દુઃખ તો છે પણ દુઃખ છે એ બતાવે છે કે જીવમાં રાગ દ્વેષ અને અજ્ઞાન છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ. અરે આત્મસિદ્ધિની ગાથાઓમાં જે મહાત્મ્ય ભૈરું છે, જે ભાવ ભૈરા છે, આવા સરળ વાક્યોની અંદર, આવા સરળ શબ્દોની અંદર પરમ કૃપાળુ દેવે સંસારના મૂળ સુધી ચાલ્યા કે છે. દુઃખના મૂળ ક્યાં છે? નથી કોઈ ગચ્છ, નથી ક્યાંય સંપ્રદાય, નથી કોઈ મત, નથી ક્યાંય પંથ, નથી ઉપપંથ. આ વાંચનારો ગમે તે વાંચે તો કે બોલ આ કારણ છે, બોલ તારે હવે કઈ કેવું છે? કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથનું જે કર્મ બાંધે છે, કર્મ છે, દોષ છે. ભગવાન નિર્દોષ છે, કર્મથી મુક્ત થયા છે, અને અત્યારે આ દોષનું કારણ, આ દોષ જેમાંથી ઉત્પન્ન થાય છે, એ ત્રણ વસ્તુ હજુ તારામાં વિદ્યમાન છે, રાગ દ્વેષ અને અજ્ઞાન. આ દુઃખ આમાંથી જન્મ પામે છે. દુઃખ જન્મ પામે છે એ જગતના જીવોને આ જ્ઞાનીઓ સિવાય કોઈ બતાવી ન શક્યું. આપણને લાગે છે કે દુઃખ શેમાંથી જન્મ પામે છે? વસ્તુના અભાવથી. દુઃખ શેમાંથી જન્મ પામે છે? વસ્તુના. અરે મારી પાસે જો લાખ રૂપિયા હોય ને તો હું આમ કરું, એને દુઃખનો અભાવ, વસ્તુનો અભાવ, ધનનો અભાવ, સંગ્રહનો અભાવ, પરિગ્રહનો અભાવ, સંયોગનો અભાવ. અરે અમને તક મળી નથી, તક મળે તો અમે દેખાડી દઈએ. જુઓ, અને હજી સંયોગનો અભાવ, સ્થિતિનો અભાવ, પરિસ્થિતિનો અભાવ. જગતના જીવો દુઃખી છે એ પરલક્ષી દુઃખી છે, અભાવથી દુઃખી છે. એ પરની અનુકૂળતા એને મળી નથી, એ એમ માને છે કે અનુકૂળતા મળે તો મારા જેવો કોઈ સુખી નહીં. આટલું સાહેબ કરી દો ને તો હું જિંદગી ભર તમારો ઉપકાર નહીં ભૂલું, અને પછી તો મારા જેવો તો કોઈ સુખી નહીં. પણ અત્યારે ઓલા આઈસીઆઈની મારી ડિપોઝિટ કઢાવી દી. જ્ઞાની કહે છે દુઃખનું ઉત્પત્તિનું સ્થાન અભાવ નથી, પણ રાગ દ્વેષ ને અજ્ઞાનનો સદભાવ છે. આ તારામાં ભૈરા છે કાઢ. આ એમ સમજે છે કે નથી હું લાવું. અભાવ એટલે જે મારી પાસે નથી એ અભાવ. જ્ઞાની કહે છે કે તારામાં રાગ દ્વેષ અને અજ્ઞાનનો સદભાવ છે, બહુ ભૈરા છે, ભરપૂર છે. આ તું કાઢ, જેટલા કાઢીશ એટલો તું એટલું તારું દુઃખ ઓછું થશે. તારા દુઃખને ઓછું થવા માટે તારા દુઃખ જેમાંથી ઉત્પન્ન થાય છે એ દોષ જેટલો નબળો પડે, એ દોષ જેટલો હળવો થાય, તેટલા પ્રમાણની અંદર દુઃખ ઓછું થાય. જીવને જેમ જેમ વિતરાગતા આવે તેમ સુખ વધે કે દુઃખ વધે? વૈરાગ્યથી સુખ વધે કે દુઃખ વધે? પ્રસમરતિ નામના ગ્રંથનો સ્વાધ્યાય સવારે અમારે ચાલે છે, એમાં થઈ ગયો સત્સંગ ગોષ્ઠીમાં. એની અંદર એમ લખ્યું કે મહાજ્ઞાની કરતા પણ પ્રસમ સુખનો માણનાર મહાસુખી છે. જ્ઞાની કસાયુક્ત હોય અને એક સાધુ છે, એને ચારિત્ર પર્યાયનું એક જ વર્ષનો દીક્ષા પર્યાય છે, તો એનું સુખ એ કે છે અનુત્તર વિમાનની અંદર રહેલા દેવોના સુખ કરતા ચડિયાતું છે. આચાર્ય મહારાજે આવી પ્રવૃત્તિ કરી. તો કોઈ અપેક્ષાએ તો જ્ઞાની કે છે કે દોષ રહિત વધારે સુખી છે જ્ઞાન સહિત કરતા. જ્ઞાન સહિત કરતા દોષ રહિત વધારે સુખી છે. સમજવું પડે. વિતરાગતા તો જ ખબર પડે કે પૂર્ણ વિતરાગી સુખી કે દુઃખી. તો પૂર્ણ વિતરાગતામાં તો બધાનો ત્યાગ થયો. પૂર્ણ વિતરાગતામાં એક પરમાણુ માત્રની મળે ન. અરે આને તમે સુખી આને કહી દીધો, મરી ગયા ને. જેટલું ભેગું થાય એને સુખ માનતા હતા. અને આ તમારી વ્યાખ્યા, આ ગણિત, જ્ઞાનીઓના ગણિત આપણને સમજાતા નથી. અને ઘણીવાર સમજ્યા વિના આપણે આપણી મેળે એનું અર્થઘટન કરી અને કંઈક કંઈક માર્ગ કાઢતા હોય કે પોતાને ન ગમે એના ઉપર એને એમ કે મને હું તો કાંઈ નહીં હોય વિતરાગતા. એ વિતરાગતા નથી, ગમે એ છોડી વિતરાગતા છે. તમને ન ગમતું છોડી વિતરાગતા છે. હું દૂસું ભરાવીને આવેલો છું. પોતાને જે પસંદ નથી અહીંયાથી દૂર રહે અને પાછો ગાણા સેના ગાય. હવે તો બધું આ બધું કર્યું પછી મેં તો બધું છોડી દીધું. શું કામ છોડી દીધું છે કે તારું કાંઈ હલતું નથી? ઘરમાં જયારે કોઈ સાંભળે નહીં ત્યારે કે હું ઘરથી નિવૃત્ત છું. બહુ સારું, તું નિવૃત્ત એટલા માટે છું કે તું જાતો તને કોઈ દાદ દી એમ નથી. માટે તું જીવનમાંથી ખસતો જાય છે એ કોઈ તારા ગુણને કારણે, વિતરાગતાને કારણે તું નિર્મોહી થતો જાય છે એવું છે? મારી પાસે કોઈ વસ્તુ ખરીદવાના પૈસા નથી એટલે કે મને હવે એવો કઈ બહુ મોહ રહ્યો, સુકમ મોહ નથી. એમાં ઓલો એમ કે લે હું તને ભેટ આપું છું તો જવાબ દઈએ કે ના મને મોહ નથી, હો મારે નથી જોતો. બહુ મુશ્કેલી છે પોતાના પરિણામો અવલોકવા, આત્મનિરીક્ષણ કરવું, આત્મ પરીક્ષણ કરવું, પોતાના પરિણામોનું અવલોકન કરવું. અને એમાં કૃપાળુ દેવે કીધું અપક્ષપાતપણે કરવું. આ મોટામાં મોટી મુશ્કેલી તો આ છે. કરે તો છે કે મારા જેવો કોઈ નિષ્પૃહી નહીં, મારા જેવો કોઈ ત્યાગી નહીં, મારા જેવો કોઈ નિર્મોહી નહીં, મને તો કાંઈ નહીં, બસ ખાવામાં કાંઈ નહીં, પીવામાં કાંઈ નહીં, જમવામાં આમ તેમ બધું હું આમ. ઓહો હો, સંતનો સંત થઈ ગયો છે આ તો. અપક્ષપાત પણ નથી હો. પરિસ્થિતિ વશ છે, સંજોગ વશ છે, લાચારીથી છે, પરવસ્તાથી છે, મજબૂરીથી છે, છદ્મસ્તતાથી છે, પ્રપંચથી છે, આગળ જઈએ તો દંભથી છે, આડંબરથી છે, સરળતાથી નથી. જ્ઞાની કે છે સરળતા એ ધર્મનું બીજ છે. હવે આ સરળતાનો અર્થ લઈને પોતા ઉપર લગાવવો અને પછી એની ઉપર રહેવું, દોષ જેમાંથી દુઃખ જન્મે છે એ દોષની નિવૃત્તિ વિના દુઃખની નિવૃત્તિ શક્ય નથી. સૂત્ર એ છે, અહીંયા સૂત્ર એ છે કે દુઃખની નિવૃત્તિને સર્વજી વિચે છે, પણ દુઃખની નિવૃત્તિ દુઃખ જેમાંથી જન્મે છે, જેનાથી જન્મે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. આ રાગ દ્વેષ અને અજ્ઞાન એ દોષ છે, અને જ્યાં સુધી આ દોષનો જીવમાં સદભાવ છે ત્યાં સુધી દુઃખ ઉત્પન્ન થયા જ કરશે, કારણ કે દુઃખને માટે અનુકૂળી ભૂમિકા છે. આપણા ભક્તામર સ્તોત્રની અંદર એક સરસ લીટી આવે છે કે દોષો અહીં તહીં ફરે, દૂરે ને દૂર જાય, અને પ્રભુ જોયા દોષે તને પ્રભુ નહીં સ્વપ્નમાય. હે પ્રભુ, સ્વપ્નમાં પણ તને હું દોષ સહિત ક્યારે તો જોઈ શકતો નથી. તું એટલો બધો નિર્દોષ છો, દોષ તારી આજુબાજુ આટા મારે છે. એમાં લખ્યું છે કે સ્વેચ્છાએ તો અહીં જઈ તહીં જતા કોણ રોકી શકે. એ દોષને તારામાં આવવું તો કોણ રોકે છે? આ અમારામાં તો ભરપૂર થઈને આવ્યા છે. પ્રભુ સ્વપ્નમાં તારી પાસે દોષ આવતો નથી. આ પ્રભુની વાત મૂકી છે. એટલે કે છે કે તે દોષ જાય કેવી રીતે? આ દોષ રહિત આ નિર્દોષતા, આ જે સર્વજ્ઞ પુરુષ છે, આ સત્પુરુષ છે, આ પરમાત્મા છે, આ જીન છે, આ અરિહન છે, એનું એક બધા જ્ઞાનીઓએ સાથે મળીને એક બધી આમન્યાને માન્ય એવું કે આ નિર્દોષ પુરુષ છે, 18 દોષથી રહિત છે. ગમે ત્યાં જાઓ, 6 ઢાળા વાંચો કે બીજા કોઈ પણ શાસ્ત્ર વાંચો કે અહીંના વાંચો કે ત્યાંના વાંચો, આમને ગમે તે હોય, કોઈએ દોષનું સમર્થન કર્યું નથી અને કોઈએ ભગવાનમાં દોષનું આરોપણ પણ કર્યું નથી. કૃપાળુ દેવત એક જ લીટીમાં દઈ દીધું, નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ્યું. ભાઈ એનું માન, કારણ કે એ નિર્દોષ છે, એને આત્માનો અનુભવ કર્યો છે. માટે કે છે કે તે દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી, અને તે રાગાદીની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્ય કાળમાં થઈ શકે તેમ નથી, એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. દુઃખની નિવૃત્તિને બધા ઈચ્છે, દુઃખ જેનામાંથી જન્મ પામે તે રાગ દ્વેષ અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના દુઃખની નિવૃત્તિ ન જાય તો સાહેબ દુઃખને મુખ બાજુમાં દોષની નિવૃત્તિ કેમ થાય? એ કયો ને કંઈક અમે નકામાં દુઃખને બાઈજા છીએ કે આ દુઃખ દૂર કરીએ તો બીજું ઊભું થાય, આ ઊભું આ દૂર કરીએ ત્યાં જેમ ઘણા લોકો વધારે માંદા પડે, જેમ ડોક્ટર પાસે જાય એમ માંદા પડે, જેમ ઇન્વેસ્ટિગેશન કરાવે એમ માંદા પડે, જેમ દવા ખાય એમ માંદા પડે. એટલે પણ તું 2 મહિના પહેલા કઈ ના, પછી આ એવું પછી આવે તો બીજું શું આવે શરીરમાં, શું મીંડો જ જોવા તો. એને તો દવા ખાધે દર્દ વધતા જાય, 1 કાઢતા 10 ઉભા થતા જાય, કારણ કે એને મૂળ શું છે રોગનું એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ દવા છે એ જ દર્દ બની જાય. એમ આપણા સંસારીના ઉપાયો જે છે દુઃખની નિવૃત્તિના, હવે દુઃખનો મૂળ શું છે તો કે દોષ. કયો? તો કે રાગ દ્વેષ અને અજ્ઞાન. આ દોષ દૂર કર્યા વિના, જ્યાં સુધી દોષ દૂર થયા નથી ત્યાં સુધી એક દુઃખને ટાળવા પ્રયત્ન કર્યો તો બીજું ઊભું થયું, બીજાને ટાળવા પ્રયત્ન કર્યો ત્યાં ત્રીજું ઊભું થયું, ત્રીજાને ટાળવા પ્રયત્ન કર્યો ત્યાં ચોથું ઊભું થયું. આ દુઃખનો ક્યાંય અંત દેખાતો નથી, એક સાંધે ત્યાં તૂટે. મને એમ કે આટલું કરી લઈશ બસ હવે પછી બધું ઓલરાઈટ છે, આવતા વર્ષે દિવાળી પછી તો કાંઈ આપણે પ્રોબ્લેમ નહીં રહી, અને દિવાળી પછી ઊંધો પડ્યો હોય. કાકા તું દર વખતે આવી તારીખને વાયદા નાખ્યા કરસ, કારણ કે ભાઈ તું જે દુઃખ અથવા મુશ્કેલી કે છે એનો જે મૂળ છે રાગ દ્વેષ અજ્ઞાન એ જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી જ્ઞાની કે છે આ દોષ નિવૃત્ત થયા વિના દુઃખ નિવૃત્ત થાય નહીં. એટલે વાતને સિદ્ધિ જ્ઞાનીઓએ કરી, બોલો દોષની નિવૃત્તિ કરવી છે, એકેય દુઃખ નહીં રહે, દુઃખ અનંત છે, દોષની નિવૃત્તિ કરો એટલે દુઃખ નહીં. અને જ્ઞાનીઓની પાસે પાછી ખૂબી હોય એને જ જ્ઞાની કહેવાય કે અનંત દુઃખ અનંત કર્મ આ બધામાંથી તારે શું કરવું સાહેબ, હું અનંત તારે બાદ ભીડવા જાઉં તો દુઃખ અરે ભીડું, દોષ અરે ભીડું, બેમાં હું ફેર, દુઃખમાં હું એકને નથી પહોંચી શકતો કે બીજું ઊભું થાય છે, દોષમાં તો કે ભાઈ તને કહી દઈએ કે મોહ નામનો એક છે ને, કર્મ ઘણા છે દોષ ઘણા છે, પણ એમાં કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ, કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધવિત રાગતા અચૂક ઉપાય આમ. અનંતમાંથી આ જ્ઞાની ક્યાં લાવીને મૂકી દે છે અડધામાં? રે ભાઈ, એક મોહનીય અને એનાય બે ભાગ કરી નાખો, એક દર્શન અને બીજો ચારિત્ર.
આ દર્શન મોહનીયનું તો તારાથી તો ભેગું નહીં થાય કોઈ દી. હવે અનંત કાળ સુધી પરિભ્રમણ કરે છતાં પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, માટે એનો પ્રયત્ન રહેવા દેજે, એ અમારા ઉપર છોડી દેજે. બહુ સારું સાહેબ, અડધું તમે લઈ લીધું અનંતમાંથી, તમે અમને એક બતાવ્યું એમાં અડધું તો તમે લઈ લીધું, તારા ભાગે શું આપ્યું? વિતરાગતા. આણે કર્યું ઉલટું, પ્રભુ તું વિતરાગ રે, બોધ મારો. પ્રભુ તું વિતરાગ, વિતરાગતા તારી અને બોધ અમારો. જોઈ લો મજા, ખેલ કેવો થાય. બહુ મુશ્કેલી થઈ ગઈ છે જ્ઞાનીએ આ દોષની નિવૃત્તિ માટે બોધ કયો છે, બોધથી વિતરાગતા આવે. અહીંયા કે છે તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્ય કાળમાં થઈ શકે તેમ નથી. આ સિદ્ધાંત. જીવના દોષ અનંત પ્રકારના છે, તેથી કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી ભાસે છે. આ અનંત દોષનું મૂળ હોય તો તે અજ્ઞાન છે, અને એ અજ્ઞાન ટળે એ જ્ઞાની પુરુષના બોધ સિવાય આ અજ્ઞાન ટળે એમ નથી. પોતે પોતાથી જ્ઞાન પામી શકે એવું નથી, અપૂર્વ એવું પોતે પોતાથી મેળવવું દુર્લભ છે, અને જેનાથી મેળવાય છે તેનું ઓળખાણ થવું દુર્લભ છે. 285 તેનું ઓળખાણ થવું દુર્લભ છે. આમ જોઈએ તો વાત બહુ સરળ, પ્રશ્નો એમ બહુ સાદા, હવે આમાં શું આટલું સોલ્યુશન તો અમે કરી નાખીએ, પણ નથી થતું. આના માટે જે દ્રષ્ટિ, આના માટે જે સમજ, એ જે ભાવ જોઈએ છીએ, એ આવા પુરુષ કોઈ ન મળે ને એના વચન ન મળે ત્યાં સુધી આ ક્યાંય ભાવ કે આ સમજ પ્રગટે નહીં. ભલે ને ગમે ત્યાં આવેલો જાય, પ્રગટે નહીં. આવો પુરુષ મળવો જોઈએ. અનંત કાળમાં જોગ ન મળે એવો જોગ મેળ્યો છે, કે જે પુરુષની સિદ્ધિ વાત આપણે સમજીએ ભાષાની અંદર, અવધારણ કરો માત્ર નિષ્પાપ પ્રદેશી સરળતાથી, માત્ર પ્રભુના વચનનો વિચાર કરો, એનો જે આશય છે આશય આવીને ઉભો રહેશે. એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે આ ઘણું બધું બહુ કઠિન છે, પરમાર્થ સમજાય એમ નથી, અને આ તીર્થંકરે જે આત્માનું સ્વરૂપ કહ્યું છે એ પણ સમજાતું નથી, પણ કૃપાળુદેવે એમ લખ્યું છે કે વિશુદ્ધ બુદ્ધિએ સમજાય છે. 422 વિશુદ્ધ બુદ્ધિએ સમજાય છે. તો વિશુદ્ધ બુદ્ધિની અંદર બુદ્ધિમાં રહેલો અહંકાર છે એને છોડી દેવો, આ સ્વચ્છંદ અને પ્રતિબંધ, આ બુદ્ધિમાં રહેલી બે મલિનતા. કાં કોઈ સદગુરુના યોગે અને કાં આત્માના વિશુદ્ધ પરિણામે તે પરમાર્થ સહેજે સમજાય છે. આ દોષની નિવૃત્તિ, દુઃખની નિવૃત્તિ દોષને કારણે છે, અને દોષની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય ત્રણ કાળમાં પણ નથી. વાત બેસી ગઈ. પ્રશ્ન શું? દુઃખ તો કે એ તો બેસી ગઈ, દુઃખ એ તો બેસી ગયો કે દુઃખ તો બધાને છે. આ દુઃખની નિવૃત્તિ તો કે આ બધાને જોઈએ છે, અમને બધાને દુઃખની નિવૃત્તિ જોઈએ સાહેબ, એમાં કોઈ અપીલ બેન નહીં. અહીં સુધી તો બધા સહમતિમાં છીએ. જ્ઞાની કહે છે હવે કે આ દુઃખની નિવૃત્તિ, દુઃખ જેમાંથી જન્મે છે તે દોષની નિવૃત્તિ થયા વિના આ દુઃખની નિવૃત્તિ નહીં થાય. કારણ ગયા વિના કાર્ય ટળે નહીં. આ વિતરાગ વિજ્ઞાન, આ મોસ્ટ સાયન્ટિફિક રિલિજન ઇન ધ વર્લ્ડ, આખું જગત એના ઉપર ચાલે છે કે યસ કોઝ એન્ડ ઇફેક્ટ્સ આ છે જ, અને એ કોઝ આપનાર આ ચૈતન્ય છે પરિણામ, અને ઇફેક્ટ કરનાર એ જડ છે, અને આખું જગત એનું જે પરિણામ જે આવે એ રૂપી થાય છે, કેમ કે જડ ભેગું ભળી ગયું એ રૂપી થાય છે, એ જગત છે, અને જીવ ભ્રાંતિમાં ભળી ગયો, એની સાથે એકરૂપ થઈ ગયો. કોઝ એન્ડ ઇફેક્ટની અંદર, કોઝ કોના તરફથી છે, પુદગળ તરફથી છે કે ચેતન તરફથી છે? માટે આ દુઃખનો કરતા કોણ, માટે આ કર્મનો કરતા કોણ? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સરળતાથી કાર્યકારણ ભાવથી સમજવું પડે. ચેતન જો ગ્રહણ ન કરે તો જડ સ્વભાવની પ્રેરણા જુઓ, વિચારી ધર્મ, જરાક વિચાર તો કરો કે જડનો ધર્મ નથી આ, ધર્મ તો જીવનો છે, ચેતનનો છે. ખૂબ સરસ રીતે વાત કરી છે કે આ દુઃખની નિવૃત્તિ દોષની નિવૃત્તિ વિના નહીં થાય. અને આ દોષની નિવૃત્તિ કેમ ટળે? જીવના દોષ ટાળવા છે, બીજાના નહીં, બીજા બીજી કોઈ પદાર્થના દોષની વાત અહીંયા છે નહીં, કે પદાર્થ સારો કરવો છે, રિપેર કરવો છે, એમાં કંઈ સ્વાદિષ્ટ બનાવવો છે, એને ટકલાદીમાંથી કંઈ ડ્યુરેબલ બનાવવો છે, એ કંઈ પદાર્થની વાત નથી, પરની વાત નથી, જીવના દોષની વાત છે. દોષની નિવૃત્તિ કરવી છે તો દોષની નિવૃત્તિનો એકમાત્ર ઉપાય, એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે આ વાત મૂકી છે, બિલકુલ નિરાબાધપણે મૂકી છે, બધી વસ્તુને દૂર કરના છે, માત્ર એક ઉપર જ, એક આત્મજ્ઞાન, એ સિવાય તો કે કોઈ પ્રકારે સંભવિત નથી, નોટ પોસિબલ એટ ઓલ, ધેટ મીન્સ નોટ વર્થ ટ્રાઇંગ. પછી હવે બીજા પ્રયત્નો કરવા એ પણ ખોટા છે. બીજા કોઈ પણ પ્રકારે, અને પછી એને ત્રણ કાળ આપી દીધા કે સાહેબ અત્યારે નહીં થતું હોય, કદાચ ભવિષ્યમાં તો થશે ને, કારણ કે અમે કંઈક વૈજ્ઞાનિક રીતે પ્રગતિ કરવાના છીએ, સાયન્સ કેટલું બધું આગળ વધી ગયું છે, દુઃખ શું ટકે? માણા આપણે એમ કહીએ કે અમારે તો 10 વર્ષમાં સ્વર્ગ લાવવું છે, ઓલા સ્વર્ગવાળાને તો પૂછો કે એ શું લાવવા માંગે છે, એ બધા સુખી છે ને, સ્વર્ગના જીવો સાથે વાતચીત થાય, કદાચ કોઈને સંવાદ થાય, કોઈ જ્ઞાની હોય તેને પૂછો કે તમે તો બધા જેમ છો એમ એમ કેમને સુખી છો ને, તો એ કે અમે કંઈક લાવવા માંગીએ છીએ. અહીંયા મનુષ્ય લોકમાં આપણે સ્વર્ગ લાવવું છે, ઘરને સ્વર્ગ જેવું બનાવવું છે, ઓલો કે બૈડું સ્વર્ગ, અમે ત્યાં રહી રહીને અમે થઈ ગયા છીએ, કંટાળ્યા છીએ. અરે સ્વર્ગથી જો આ સુખની મુક્તિ હોત તો કોઈ આ સિદ્ધ શિલાય ગયા નહોત. આ બધા સ્વર્ગમાં તો અનેક વાર જઈને પાછા આવ્યા છે. મહાવીરનો ભાવ જ 27ની અંદર સ્વર્ગમાં કેટલી વાર, દેવલોકમાં અધિકાધિક. અરે ભાઈ આપણે સ્વર્ગને લાવવું છે, પણ સ્વર્ગવાળાને કંઈક બીજું લાવવું છે, એ તો સમજો. એટલે સ્વર્ગ એ પણ પૂર્ણાહુતિ નથી. જ્ઞાની કે છે ત્રણ કાળની અંદર, ભલે તમે કહો કે અમે ભવિષ્ય કાળમાં આટલી બધી પ્રગતિ કરવાના, એટલે સુખ તો હવે હાથ વેતમાં છે, કોઈને દુખી રહેવા દેવા નથી, કોઈ દરિદ્રી નહીં રહે, આ અમારું શાસન આવશે 5 વર્ષ અમને આપો, કોઈ દરિદ્રી નહીં રહે. સાચી વાત છે ભાઈ, આવું તો બહુ અનંત કાળ થયા સાંભળ્યું છે. જ્ઞાનીનો ઉપાય શું કે છે? આ તો બધી અજ્ઞાનીઓની ભાષા છે. જ્ઞાની કે છે એક આત્મજ્ઞાન સિવાય ત્રણ કાળની અંદર આ દોષની નિવૃત્તિ સંભવિત નથી, અને દોષની નિવૃત્તિ થયા વિના દુઃખની નિવૃત્તિ સંભવિત નથી. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. બસ હવે આવીને ઊભું રહી ગયું કે શું પ્રયોજન? આત્મજ્ઞાન. દુઃખ જોતું ન હોય તો પ્રયોજન શું? આત્મજ્ઞાન. તે આત્મજ્ઞાન, તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય. સાહેબ આવી સરસ વાત કરી તો કયો તો ખરા, ક્યાંથી લેવું? અમને તો વાંધો નથી, આત્મજ્ઞાન આવે તો શું વાંધો છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. કેવો સરસ ઉપાય છે, કેવો નિર્દોષ છે કે સદગુરુ હોય તો એના વચન સાંભળ, કેમ કે એના વચનમાં અર્ક આવશે, સુગમ થશે. જીવને આગમના બોધ ન સમજાય તો સદગુરુથી સુગમ અને સરળ થાય, પણ ન હોય તો સતશાસ્ત્રનું પણ વિચારવું કહ્યું છે, પણ એની શરત છે કરી મતાંતર ત્યાં. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, હવે સાહેબે તો જબરજસ્ત વાત કરી આ જ્ઞાની પુરુષે, જે એને વાંચવા બેઠા છે સાંભળવા બેઠા છે એમાં એને પ્રશ્ન કર્યો કે જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી, માટે જીવે સર્વ પ્રકારના મત મતાંતરનો, કુળ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવા યોગ્ય છે. પ્રયોજન આત્મજ્ઞાન, એક આત્મજ્ઞાન જ પ્રયોજનરૂપ છે સાહેબ. પ્રયોજનરૂપ એક જ હોય, બધા દુઃખનો એક જ ઉપાય, તો પછી આ કેવી રીતે અમને મળે એનો પણ ઉપાય. જો આ શ્રીમદ રાજચંદ્રની શૈલી છે, આટલો જબરજસ્ત ગંભીર પ્રશ્ન મૂકીને પણ મુમુક્ષુઓની પાસે, સાધકો માટે, વિચારયોગ માટે વિચારવા આત્માર્થીને, આ આત્માર્થીઓ માટે આ વાત મૂકીને, આમાં ત્રિકાળા બાધિત સિદ્ધાંત મૂકીને, એ સિદ્ધાંતની સાથે સાધકને કેવા ઉપર ઉઠાવે છે કે તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય લે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. સર્વશ્રેષ્ઠ ઉપાય અમે તને કહીએ છીએ, સદગુરુ વચનનું શ્રવણ સાંભળ. શ્રવણ શબ્દ છે, સાંભળવું શબ્દ નથી. સાંભળતો હું બોલો, શાસ્ત્રમાં શ્રવણ શબ્દનો અર્થ છે ધારણ કરવું, સદગુરુના વચનને એના આશયમાં ધારણ કરવા, એના અર્થમાં ધારણ કરવા, એ જે ઉદ્દેશથી કે છે તે પ્રકારે સમજવા, એને શ્રવણ કહેવાય. આ આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં આવે છે. છેલ્લી દ્રષ્ટિની સજ્જાઈ પૂરી થાય પરાદ્રષ્ટિની, પછી યશોજી મહારાજ આ કરતાના અને શ્રોતાના ગુણ કહે છે કે શ્રોતા કેવો હોવો જોઈએ તો આ બધું આવે ને, શ્રોતા જ ઠેકાણે વિના હોય. સરસ વાત. જ્ઞાનીઓ તો એક એક સ્થળે આપણને કેવા ચકાઈસા છે અને કેવા ટપાયરા છે. સદગુરુ વચનનું શ્રવણવું કે સતશાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિને ઈચ્છતો હોય, આવી જાવ, આમાં કોઈના માટે અમે ભેદ કરતા નથી. જેને દુઃખ ન જોઈતું હોય, અરે દુઃખ જોઈતું હોય ઉભા થઈ રહેલા જાઓ, એમ તમે તમારી રીતે તમારો રસ્તો શોધી લેજો. તમારે દુઃખ જ જોઈ છે તો કાંઈ એમાં અમારું કામ આવે એમ નથી. અમે તો દુઃખનો નાશ કરવાનો માર્ગ લઈને બેઠા છીએ, અને તમારે દુઃખને સ્વીકારવાનો માર્ગ લઈને ચાલતા હો તો આ બેનો કાંઈ મેળ પડે એમ નથી. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિને ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, ટેમ્પરરી નહીં સર્વથા. સાહેબ અમારે તો કોઈ કાળે કોઈ પણ રીતે ક્યાંય અમારે દુઃખ જોઈતું જ નથી, તેને એ જ એક માર્ગ, એ જ એક માર્ગ આરાધ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કાં સદગુરુના વચનનું શ્રવણ અને કાં સત્શાસ્ત્રનું વિચારવું, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના, આ જે સત્શાસ્ત્ર વાંચવાનું કીધું ને, વિચારવાનું, આ વિચારવામાં જે મુશ્કેલી પડે છે એ હવે અહીંયા આવી છે કે માટે જીવે સર્વ પ્રકારના મત મતાંતરનો. પેલી વાત ક્યાં નડશે? જેવો આ જીવ શાસ્ત્ર લઈને બેસશે, સદગુરુના વચનો બોધ લઈને, ત્યારે પહેલી વાત એને ક્યાં આવીને ઉભી રહેશે? મત મતાંતર. પછી બીજી કુળ ધર્મ, ત્રીજું લોક સંજ્ઞારૂપ ધર્મ, પોતાની બાંધી લીધેલી ઇમેજ. ઘણા પોતે પોતાની રીતે, જેમ કે હું આની યાર જોડાયેલ નામ, તેમાં બધા લોક સંજ્ઞારૂપ ધર્મ છે. પછી એનાથી ટસથી મસ ન થાય, એમાં કંઈક થાય તો એને તો જ્યાં રોવાણ રૂવાણે રૂવાણું કપાઈ જતું એમ લાગે. અરે ભાઈ કાંઈ નથી, સત્ય છે એનો સ્વીકાર કરને સરળતાથી. આજ સુધી ન થયું તો ન થયું, પછી વાત મૂકી દે ને તું, એને ક્યાં સુધી ચોઈટો રહીશ? જે દૂષણ છે એ છે, છોડી દો. જે ક્ષતિ છે એ છે, છોડી દો. એને કહે છે લોક સંજ્ઞારૂપ. આ પ્રતિબંધના રૂપની અંદર આ લોક સંજ્ઞા મૂકી છે જ્ઞાનીઓએ. મત મતાંતર આવે છે સ્વચ્છંદમાં આવે છે. ઓઘ સંજ્ઞારૂપ ધર્મનો, આ ઓઘ સંજ્ઞા પરંપરાથી, બસ અમે કયા ગુણ, અમારો કયો ગચ, અમારો કયો મત, અમે ક્યા સ્થાનકવાસી, દેરાવાસી, કઈ આમનાય, કયો ફિરકો, કયો ગચ અમારો, અમે ક્યાં સંઘાડાના, એક ના હોય તો પછી એને બે ભાગ પાડીને પાછો કે ગોંડલ ના ખરા, પણ મોટા સંઘના નહીં હોય, અમે નાના સંઘના. બોલો કે અમે 9 કોટી વાળા નહીં, અમે 6 કોટી વાળા.
અરે પણ ભાઈ ક્યાં ક્યાં આયલો જાસ તું, વિતરાગથી કેટલું છેટું હાલવું ઉતારે.
અને હજે જે ભાગ પડે છે વિતરાગથી દૂર જવાના બધા ભાગ
પડતા જાય છે. આ બધા પ્રત્યે ઉદાસ ભાવ ભજવાનો, જો જ્ઞાની શબ્દ પ્રયોગ વાપરો છે સમજી લેવાનો. એના પ્રત્યે તારે તિરસ્કાર કરવાનું તને કોઈએ કીધું નથી, એના પ્રત્યે દ્વેષ ભાવ કરવાનું કોઈએ કીધું, ઉદાસ ભાવ હશે. જેને જે સમજાય એ સમજાય, એના પ્રમાણે ભલે આગળ વધે, પણ મારે તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, માટે આ બધા પ્રત્યે મારે ઉદાસીનતા. એટલે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, તો કોઈ પણ જગ્યાએ કદાચ હું 9 કોટીમાં બેઠો હોઉં કે 6 કોટીમાં બેઠો હોઉં, દેરાસરમાં બેઠો હોઉં કે ઉપાશ્રયમાં બેઠો હોઉં, પણ રાગ દ્વેષના પરિણામ મારા શાંત થતા હોય તો કરી લેવા, કરી લેવા. આ જબરજસ્ત સૂત્ર છે આ શ્રીમદ રાજચંદ્રનું, આ માધ્યસ્થતા, કે તારું પ્રયોજન સિદ્ધ થતું હોય, કોઈ પણ સાધુ મહાત્મા હોય, ગમે તે ગતના હોય, ગમે તે મતના હોય, અને એ સત્પુરુષના વચનના શ્રવણથી આ જીવને આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થતી હોય તો પછી એને સફેદ કપડાં પહેર્યા છે કે ગેરુઆ રંગના પહેર્યા છે, એ વસ્ત્રવાળો છે કે વસ્ત્ર વિનાનો છે, એ પાતરાવાળો છે કે તુંબડાવાળો છે, એ રજોવરણવાળો છે કે દંડવાળો છે, ચિંતા કરવા તું એની અંદર ક્યાં પડી ગયો? ઉદાસ ભાવ ભજ એમાં, એમાં ઉદાસીનતા, કે એના ચિહ્ન, એના લિંગ, એની નિશાની, એને મુબારક. સમાચારી છે ભાઈ, કોઈ કોઈ ધર્મની, કોઈ ગુરુની જે છે અમન્યાય રાખે, માનીએ છીએ, એમાં આપણે શું વાંધો છે એ એને, પણ આપણે શું કરવાનું છે? એના પ્રત્યે ઉદાસ ભાવ, રાગ ભાવ નહીં, એની સમાચારી પ્રત્યે, લિંગ પ્રત્યે, એના બાહ્ય વેશ પ્રત્યે, એના ચિહ્ન પ્રત્યે આપણો રાગ ભાવ ન હોવો જોઈએ કે બહુ જ્ઞાની છે એટલે એ આપણને, આપણને એનું જ્ઞાન વાલું છે, આપણને એનો વેશ વાલો. આ સમજાય છે? આપણે એના જ્ઞાનના ઉપાસક છીએ, આપણને એની પદ્ધતિ અરે કઈ સંબંધ નથી. હોય તો ભલે, એમાં શું વાંધો હતો? ઉદાસ ભાવ આને કહેવાય, કે બધામાં પોતાના પ્રયોજન લક્ષી રાત રાખીને ક્યાંય દ્વેષ નહીં, તિરસ્કાર નહીં, કોઈ નિમિત્ત કર્મનું કારણ ન બને, અને આત્માની સરળતાને, મધ્યસ્થતાને આંચ ન આવે, એની વિશાળ બુદ્ધિને આંચ ન આવે. આ ઉદાસ ભાવ, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં છે તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. તો મારે જ્યાં ત્યાંથી તત્વને પામવું છે, માટે ઉદાસ ભાવ ભજવાનો, અને એક આત્મવિચાર, કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. તે સમયે, ત્યાં, તે સ્થળે શું કરવું? આત્મવિચાર મળે છે કે નહીં એને મેળવી લેવો. બસ જ્યાં ત્યાંથી આત્મવિચાર મળે, આ રાગ દ્વેષની નિવૃત્તિ થાય, એટલે કૃપાળુ દેવે એક સૂત્ર આપી દીધું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. અને ભવિષ્યમાં પણ કહ્યું કે એ જ રહેશે, અત્યારે કહી જાઉં છું, આગળ ઉપર પણ એમ જ છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.